તારીખ 19/3/1995 શ્રી મદ્રાજચંદ્ર પત્રાંક 674 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું કલકત્તામાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 109
મદ્રાજચંદ્ર વચનામૃત પત્રાંક 674 ઓમ સદગુરુ પ્રસાદ. સદગુરુ પ્રસાદ એટલે સદગુરુની કૃપા, અનુગ્રહ, એને પ્રસાદ કહે છે. પત્રનું મથાળું નમસ્કાર વચનથી કર્યું છે. દેહધારી છતાં નિરાવરણ જ્ઞાન સહિત વર્તે છે એવા મહાપુરુષોને ત્રિકાળ નમસ્કાર. સંપૂર્ણ નિરાવરણ જ્ઞાન વિદેહી દશા સિદ્ધ દશામાં હોય છે, પણ અધ્યાત્મ વિવિક્ષાથી જેને નિરાવરણ એવું આત્મ સ્વરૂપ પ્રગટ વર્તે છે, જેના જ્ઞાનમાં આત્મા કે જે ત્રિકાળ નિરાવરણ સ્વરૂપ છે એ પ્રગટ છે, એને નિરાવરણ જ્ઞાન કહે છે. એ જ્ઞાનને પણ નિરાવરણ કહે છે, કેમ કે આત્મદર્શન માટે તેને આવરણ ખસી ગયું છે. સીધું પ્રત્યક્ષ આત્મદર્શન વર્તે છે, તેથી તે જ્ઞાન અધ્યાત્મ વિવિક્ષાએ નિરાવરણ કહેવા યોગ્ય છે. આગમની વિવિક્ષાથી ત્યાં મતિ જ્ઞાનાવરણનો ક્ષોપસમ છે અને શ્રુત જ્ઞાનાવરણનો ક્ષોપસમ છે, પણ અહીંયા નિરાવરણ આત્મ સ્વરૂપનું પ્રત્યક્ષ દર્શન હોવાથી, સાક્ષાત્કાર હોવાથી તે જ્ઞાનને નિરાવરણ જ્ઞાન કહે છે. અને એવું જ્ઞાન જ્ઞાનીને સાધક દશામાં વર્તે છે. દેહ સહિત દશા છે, વિદેહી દશા નથી, દેહ સહિતની દશા છે. છતાં પણ જે નિરાવરણ જ્ઞાન સહિત વર્તે છે એવા મહાપુરુષોને ત્રિકાળ નમસ્કાર. એવા જે મહાપુરુષો છે એને હંમેશને માટે નમસ્કાર કર્યા છે. જી ના, ક્ષાયિક નથી, જ્ઞાન તો મતિશ્રુત છે, પણ અહીંયા પ્રત્યક્ષ દર્શન છે એ અપેક્ષાએ આત્માને દર્શન કરવામાં વચ્ચે આવરણ નથી. આવરણ હોય, આવરણ એક પડદો છે, તો પોતાના ભગવાન આત્માના દર્શન થતા નથી. જ્યાં સુધી પોતાના સ્વરૂપના દર્શન થતા નથી ત્યાં સુધી વચ્ચે આવરણનો પડદો છે. એ આવરણનો પડદો જેને નીકળી ગયો તે નિરાવરણ જ્ઞાન, તેને નિરાવરણ જ્ઞાન કહીએ. અથવા આત્મા જે નિરાવરણ સ્વરૂપ છે, ત્રિકાળ નિરાવરણ સ્વરૂપ છે, એનું પ્રત્યક્ષ દર્શન જે જ્ઞાનમાં છે તેને પણ નિરાવરણ જ્ઞાન કહીએ. નિરાવરણ સ્વરૂપના જ્ઞાનને નિરાવરણ ઉપમાં લાગવું પડે છે, પ્રત્યક્ષ સ્વરૂપના જ્ઞાનને પ્રત્યક્ષ ઉપમાં લાગવું પડે છે. વિષય અનુસાર નામ, શુદ્ધ સ્વરૂપના જ્ઞાનને શુદ્ધોપયોગ કહે છે, એવી રીતે શુદ્ધ સ્વરૂપના જ્ઞાનને શુદ્ધોપયોગ કહે છે, નિશ્ચય સ્વરૂપના જ્ઞાનને નિશ્ચય જ્ઞાન કહે છે. એ પ્રકારે જેનો વિષય છે એ જ નામ એને પડે છે, જ્ઞાનનું નામ પણ એ લાગવું પડે છે. એવી રીતે આત્માર્થી શ્રી સુભાગ પ્રત્યે શ્રી સાયલા, સર્વ કશાયનો અભાવ દેહધારી છતાં પરમ જ્ઞાની પુરુષોને વિશે બને એ પ્રકારે એમણે લખ્યું, તે પ્રસંગમાં અભાવ શબ્દનો અર્થ ક્ષય ગણીને લખ્યો છે. આ અરિયંત પરમાત્માની વાત છે. કે સર્વ કષાયનો અભાવ, ચારે કષાયનો અભાવ થઈ અને દેહધારી છતાં રહ્યો, છતાં દેહ રહ્યો છે, આયુષ્ય છે, આયુષ્ય કર્મનો ભોગવટો છે, ચાર કર્મનો, આયુષ, નામ, ગોત્ર અને વેદની. એટલે દેહધારી છતાં પરમ જ્ઞાની પુરુષને, ત્યાં જ્ઞાની પુરુષ ન કહ્યા પણ તીર્થંકર દેવ છે, અરિહંત દેવ છે, એને પરમ જ્ઞાની પુરુષ કહે છે. એવા પરમ જ્ઞાની પુરુષને વિશે બને એવો પ્રકાર, પરમ જ્ઞાની પુરુષને વિશે બને એ પ્રકારે અમે લખ્યું. તે પ્રસંગમાં અભાવ શબ્દનો અર્થ ક્ષય ગણીને લખ્યો છે. ત્યાં સર્વ કષાયનો ક્ષય ગણવા યોગ્ય છે, અભાવ એટલે ત્યાં ક્ષય ગણવો. જગતવાસી જીવને રાગદ્વેષ ગયાની ખબર પડે નહીં, બાકી જે મોટા પુરુષ છે તે જાણે છે કે આ મહાત્મા પુરુષને વિશે રાગદ્વેષનો અભાવ કે ઉપશમ વર્તે છે એમ લખી આપે શંકા કરી. એવું લખીને સુભાગભાઈએ શંકા કરી છે. ફરીથી આ વાત કોણ લખે છે? સુભાગભાઈ લખે છે કે જગતવાસી જીવને રાગદ્વેષ ગયાની ખબર પડે નહીં, કેમ કે તે પ્રકારનો પરિચય જગતવાસી જીવોને નથી. વિતરાગ દશાનો પરિચય જગતવાસી જીવોને નથી, માટે રાગદ્વેષ ગયાની તેને ખબર પડે નહીં. બાકી જે મોટા પુરુષ છે, મહાપુરુષ છે, જ્ઞાની પુરુષ છે, તે જાણે છે કે આ મહાત્મા પુરુષને વિશે રાગદ્વેષનો અભાવ કે ઉપશમ વર્તે છે, એને ખબર પડે એમ લખી, એવું આપે લખ્યું. અને સાથે સાથે શંકા કરી કે જેમ મહાત્મા પુરુષને જ્ઞાની પુરુષો અથવા દ્રઢ મુમુક્ષુ જીવો જાણે, દ્રઢ મુમુક્ષુ, ઉત્તમ મુમુક્ષુ અથવા જ્ઞાની પુરુષો મહાત્મા પુરુષોને જાણે, તેમ જગતના જીવો શા માટે ન જાણે? એ જરા સ્પષ્ટીકરણ આપો ને આપ. કે મહાત્મા જ્ઞાની પુરુષો જાણે, દ્રઢ મુમુક્ષુ જાણે, તો પછી સામાન્ય જગતના જીવો પણ શા માટે ન એમને જાણે? એવું શું કારણ છે? અથવા એ વિષયમાં આપની સ્પષ્ટતા શું છે? કયા કારણે એ નથી જાણતા? માટે ન જાણે મનુષ્યાદિ પ્રાણીને જેમ, પછી દ્રષ્ટાંત દીધો છે કે મનુષ્યાદિ પ્રાણીને જેમ જોઈને જગતવાસી જીવો જાણે કે આ માણસ મનુષ્ય છે, આ ગાય છે, આ ભેંસ છે, આ ઝાડ છે, જાણે છે કે નથી જાણતા? એમ તો જાણે છે. તો પછી એ જ મનુષ્યો માણસને માણસ અને ઢોરને ઢોર જાણે છે, તો એ જ મનુષ્યો મહાત્મા પુરુષને પણ જાણે કે આ મનુષ્યાદિ છે? એ પદાર્થો જોવાથી બેનું જાણવું સરખું વર્તે છે અને આમાં ભેદ વર્તે છે, તેવો ભેદ થવાના કયા કારણો મુખ્યપણે વિચારવા યોગ્ય છે? એ નથી સમજી શકતા જ્ઞાનીઓને, ઓળખી નથી શકતા, એનું શું કારણ? પ્રશ્ન શું ઉઠાવ્યો છે કે જ્ઞાની પુરુષને સામાન્ય માણસ કેમ નથી ઓળખી શકતા, શા માટે ન ઓળખી શકે? જ્યારે મનુષ્યને મનુષ્યને, ઢોરને ઢોર જાણે, પશુને પશુ જાણે, પક્ષીને પક્ષી જાણે, તો પછી મનુષ્યમાં ને મનુષ્યમાં આ જ્ઞાની પુરુષ છે ને આ જ્ઞાની પુરુષ નથી, એવા કયા કારણોને લીધે નથી જાણતા? જરાક સ્પષ્ટીકરણ આપો તો સારું. એ પ્રકારે આપે લખ્યું, એવી જે શંકા કરી તેનું સમાધાન કે મનુષ્યાદિને જગતવાસી જીવો જાણે છે, તે દૈહિક સ્વરૂપથી તથા દૈહિક ચેષ્ટાથી જાણે છે. મનુષ્ય વગેરેને અથવા પશુ પક્ષીને એના દેહ ઉપરથી જાણે છે અને દેહની ક્રિયાથી જાણે છે કે આ મનુષ્ય છે, આ મનુષ્યનું શરીર છે, એ મનુષ્યને લાયક વર્તન કરે છે, આ પશુ છે, પક્ષી છે, તે એને લાયક વર્તે છે. શું એકબીજાની મુદ્રામાં તથા આકારમાં ઇન્દ્રિયોમાં જે ભેદ છે તે ચક્ષુ આદિ ઇન્દ્રિયોથી જગતવાસી જીવ જાણી શકે છે. અને એકબીજાના આકૃતિમાં ફેર છે, ઇન્દ્રિયોમાં ફેર છે. તિર્યંચને તિર્યંચ જેવી આકૃતિ હોય, મનુષ્યને મનુષ્ય જેવી આકૃતિ હોય, અને એ આંખથી ચોખ્ખું દેખાય છે બધાને, તે ચક્ષુ આદિ ઇન્દ્રિયોથી જગતવાસી જીવ જાણી શકે છે. અને કેટલાક તે જીવોના અભિપ્રાય પણ અનુમાન ઉપરથી જગતવાસી જીવો જાણી શકે છે. વિશેષ ઊંડા ઉતરે તો એકબીજાના અભિપ્રાય પણ પકડી લે છે કે આનો અભિપ્રાય શું છે, તો એથી પણ એની ઓળખાણ થાય છે. અભિપ્રાય ઉપરથી માણસની ઓળખાણ થાય કે આ માણસનો આવો અભિપ્રાય છે તો આવો માણસ છે, અને આવો અભિપ્રાય છે તો આવો માણસ છે. તો તે જીવોના અભિપ્રાય પણ અનુમાન ઉપરથી, અભિપ્રાયનું અનુમાન કરીને પણ જગતવાસી જીવ જાણી શકે છે. કેમ? કેમ કે તે તેના અનુભવનો વિષય છે, એવું અનુભવ જ્ઞાન એમને વર્તે છે, માટે જાણી શકે છે. પણ અહીંયા જ્ઞાન દશા કે વિતરાગ દશાનો અનુભવ ક્યાં છે એમ કે છે, એ વિષયથી અજાણ્યો છે જીવ. એને કદી જ્ઞાન દશા કે વિતરાગ દશા પોતે પ્રગટ કરી નથી, માટે એને ક્યાંથી જાણશે એમ કે. પણ જ્ઞાન દશા અથવા વિતરાગ દશા છે તે મુખ્યપણે દૈહિક સ્વરૂપ તથા દૈહિક ચેષ્ટાનો વિષય નથી. જે જ્ઞાન દશા છે એ શરીર ઉપરથી ન ઓળખાય. દાખલા આમ પ્રસિદ્ધ રીતે એમ કહેવાય કે જ્ઞાની વૈરાગી હોય છે, માટે જ્ઞાનીને વૈરાગ્ય ઉપરથી ઓળખાય કે ન ઓળખાય, તો કે ન ઓળખાય. જ્ઞાની વૈરાગ્ય હોય છે એ સાચું, પણ જેટલા વૈરાગ્ય હોય છે એટલા જ્ઞાની નથી હોતા, એનું કેમ કરશો? શું અન્ય મતમાં પણ વૈરાગી તો હોય છે સાધુઓ, કબીરપંથીમાં બધે વૈરાગી ઘણા હોય છે, કબીરપંથીમાં બહુ વૈરાગ છે. માટે વૈરાગી છે તે બધા જ્ઞાની નથી, જ્ઞાની વૈરાગી હોય શકે. વળી કોઈ જ્ઞાનીને બહારમાં પુણ્યના ઠાઠનો ઉદય હોય છે તો એનો વૈરાગ્ય છે એ સીધે સીધો દેખાતો નથી. જેમ કે સૌધર્મ ઇન્દ્ર ઇન્દ્રાસન ઉપર બિરાજમાન હોય એ જ્ઞાની છે, એકાવતારી છે, પણ હવે તો ઇન્દ્રાસન ઉપર બેસે તો એ આસન એનું ઇન્દ્રાસન એટલું વૈભવયુક્ત હોય, પછી એને જે અલંકારો પહેર્યા હોય એનો વૈભવ ઘણો હોય, એવી રીતે ચક્રવર્તી હોય છે એ પણ જ્ઞાની હોય છે. 12 ચક્રવર્તી થયા, એમાં 10 તો જ્ઞાની થયા, 2 અજ્ઞાની રહ્યા, બ્રહ્મદત્ત અને શુભમ, બાકી તો જ્ઞાની હતા. 3 તો તીર્થંકર હતા, 12 ચક્રવર્તીમાંથી 3 તો તીર્થંકર હતા, શાંતિનાથ, કુંથુનાથ અને અરનાથ. 16માં, 17માં અને 18માં તીર્થંકર. તો એનો વૈરાગ્ય, અંતર વૈરાગ્ય ક્યાંથી સમજાય? કેમ કે ચક્રવર્તી ચક્રવર્તીના લાયક પોશાક પહેરે, ચક્રવર્તીને લાયક અલંકાર પહેરે, આભૂષણ પહેરે, એનો વૈરાગ્ય કેવી રીતે? એનો આહાર પણ એવો હોય જેની અંદર હીરામોતીની ભસ્મો વાપરેલી હોય, આહાર પણ એનો એવો હોય. એનો આહાર કાંઈ સામાન્ય માણસ ખાય એવો ન હોય, તો એનો વૈરાગ્ય કેવી રીતે ઓળખાય? એટલે એમ કહ્યું કે જ્ઞાન દશા અથવા વિતરાગ દશા છે તે મુખ્યપણે દૈહિક સ્વરૂપ તથા દૈહિક ચેષ્ટાનો વિષય નથી, અંતરાત્મ ગુણ છે, આત્માનો અંદરનો ગુણ છે. જ્ઞાન દશા અથવા વિતરાગ દશા છે તે આત્માના અંતરંગમાં રહેલો ગુણ છે, બહારમાં ન દેખાય એમ, બાહ્ય ગુણ નથી, અંદરનો ગુણ છે. અને અંતરાત્મપણું બાહ્ય જીવોના અનુભવનો વિષય ન હોવાથી એવું અંતરાત્મપણું, શું નામ શું આપ્યું છે? અંતરાત્મપણું, બહિરાત્મપણું, અંતરાત્મપણું અને પરમાત્મપણું, ત્રણ પ્રકારની અવસ્થા છે. શાસ્ત્રમાં તો આ પ્રસિદ્ધ વિષય છે, પરમાત્મ પ્રકાશ વગેરેમાં. એમાં અંતરાત્મપણું તે સાધક દશા છે, પરમાત્મપણું તે શુદ્ધ દશા છે, અને બહિરાત્મપણું તે મિથ્યા દર્શન સહિતની સંસાર દશા છે. તો કહે છે કે અંતરાત્મપણું બાહ્ય જીવોના અનુભવનો વિષય ન હોવાથી એવી જ્ઞાન દશા, સાધક દશા, અથવા આત્માની અંતર્મુખ દશા, સામાન્ય જીવોને, જગતવાસી જીવોને પ્રગટ થઈ નહીં હોવાથી, અને એવા જીવોનો જગતમાં પરિચય ઓછો હોવાથી, એવા જ્ઞાનીઓનો પરિચય હોય અને એ પરિચયથી ઉત્કૃષ્ટ મુમુક્ષુ દશા પ્રગટ થઈ હોય, તો પછી બીજી વાત છે. ભલે સમ્યક દર્શન ન થયું હોય, શું, પણ એના માટે એ બીજી વાત છે. અંતરાત્મપણું બાહ્ય જીવોના અનુભવનો વિષય ન હોવાથી તેમજ તથારૂપ અનુમાન પણ પ્રવર્તે એવા જગતવાસી જીવોને ઘણું કરીને સંસ્કાર નહીં હોવાથી, શું, અને એનું અનુમાન કરી શકે એવી યોગ્યતા પણ નથી. અંતરાત્મપણું પ્રગટ નથી કર્યું, પણ એ અંતરાત્મપણાનું અનુમાન કરી શકે એવી યોગ્યતા પણ જગતવાસી જીવોને નથી. એના અનુમાન કરવા માટે પણ યોગ્યતા જોઈએ કે જ્ઞાન દશા કેવી હોય, મુનિ દશા કેવી હોય, વિતરાગ દશા કેવી હોય, એનું અનુમાન પણ ન કરી શકે. આ જ્ઞાની છે કે અજ્ઞાની એનું અનુમાન ન કરી શકે એવી જગતવાસી જીવોની યોગ્યતા હોય છે કે પારખી ન શકે, એને પરખ ન આવી શકે, અનુમાનથી પણ પરખ ન કરી શકે એવી પરિસ્થિતિ છે. એ પ્રકારના જ્ઞાનની અંદર સંસ્કાર નથી એમ કહેવું છે કે જેને લઈને ઓળખી શકે કે પરખી શકે. જિજ્ઞાસા તો હોની ચાહીએ, ચાહીએ કિંતુ જિજ્ઞાસા કે સાથ સાથ યોગ્યતા બે હોની ચાહીએ, યોગ્યતા બે હોની ચાહીએ, ઓર ખાસ પ્રકાર કી યોગ્યતા હોની ચાહીએ. વો કૈસી યોગ્યતા હોની ચાહીએ વો બાત ઇસ પત્ર મેં વો લિખના ચાહતે હૈ કે વો કિસ પ્રકાર કી યોગ્યતા હોની ચાહીએ વો બાત વો લિખના ચાહતે હૈ કે ઉનકે શબ્દ કો પકડ કરકે ફિર ઇસ વિષય કો થોડા ખોલેંગે, એલોબરેટ કરેંગે. હાં, પહેલે અનુમાન બનતા હૈ ફિર પહેચાન આતી હૈ. અનુમાન કૈસે બનતા હૈ કે જીવ કો મિથ્યાત્વ અવસ્થા મેં અનેક પ્રકાર કે અસમાધાન વર્તતા હૈ, ઓર કિતની ગુથિયાં એસી હૈ કે જિસકા જિસકી ઉલઝન મેં વો ચલતા હૈ, જિસકી સુલઝન ઇસકે પાસ નહીં હૈ. જબ કોઈ જ્ઞાની પુરુષ મિલતા હૈ ઓર અપને અંદર કી ઉલઝન કે લીએ જિજ્ઞાસા સે પ્રશ્ન નિકલતા હૈ, અંતર કી અંદર મેં સે નિકલતા હો ઓર ઉસકા સમાધાન સે વો અંદર તક ઉસકા અસમાધાન સમાધાન કો પ્રાપ્ત હો જાતા હૈ. तब पहले अनुमान चालू होता है, फिर परिचय बढ़ता है और उनकी अंतर परिणति तक उनका उपयोग चले ऐसी योग्यता को वो प्राप्त होता है। वो कब होता है वो तो कहेंगे, वो तब उनको पहचान आती है, पहचान आती है तो उनका निवेड़ा हो जाता है। जो ज्ञानी को पहचानता है वो आगे जाकर के ज्ञानी अवश्य बन जाता है, नहीं बने ऐसा नहीं बनता।
जानकारी के बिना अनुमान भी सच्चा नहीं होता।
जी
जो कह रहे हैं कि जानकारी के अभाव में अनुमान भी सच्चा नहीं होता।
हाँ हाँ, तो जानकारी
नहीं, यहाँ प्रश्न ये कहा है कि जानकारी के अभाव में अनुमान भी सच्चा नहीं होता।
हाँ हाँ,
हम लौकिक में धुआं है वहाँ अग्नि है ऐसी जानकारी हमारे पहले रहती है तो उसका अनुमान हम कर लेते हैं, लेकिन जानकारी के अभाव में अनुमान भी नहीं बनता है।
इसमें एक ऐसी बात है के अनंत काल में ज्ञानी को पहचाना नहीं, तो ज्ञान दशा कैसी होती है उसकी जानकारी तो नहीं है। अनंत काल में ज्ञानी को तो पहचाना नहीं, मिले हैं अनंत बार ज्ञानी, क्या सर्वज्ञ भी अनंत बार मिले हैं, तीर्थंकर के समोसरण में अनंत बार जाकर के आए हैं, लेकिन पहचाना नहीं है। तो इस विषय में हम अनजाने तो है, जानकारी नहीं है, तो फिर इस हम कैसे उनको अनुमान भी कैसे हमारा हो सकता है। तो अनुमान यहां से होता है कि जो जिज्ञासु है और कई प्रकार की हमारी उलझन है, अंतर की उलझन है, उस उलझन को असमाधान को समाधान की प्राप्ति होती है जिस ज्ञानी से, तब अंदर से लगता है कि कोई ज्ञानी हो सकता है। ऐसा समाधान हमको कहीं नहीं होता है। मैंने कई प्रकार के प्रयास किए होंगे, ग्रंथ पढ़े होंगे, प्रवचन सुने होंगे, कई विद्वानों को, कई जाने माने ज्ञानियों को, भले ज्ञानी हो के नहीं हो अलग बात है, मिले हो, ज्ञानी के रूप में प्रसिद्ध हो, जाने माने हो, फिर भी ज्ञानी नहीं हुए और समाधान यहां से होगा नहीं। क्यों? कि आत्मा को अंतर्मुख कैसे होना, ये एक समस्या रही है हमेशा। उतना ग्रंथों से प्रवचन से हम जान सकते हैं कि जब हमारी आत्मा अंतर्मुख होगी तभी हमारा अंतर तत्व है उसका अनुभव होगा। अनुभूति कब होगी? कि अंतर्मुख परिणाम में होगी, बहिर्मुख परिणाम से अनुभूति नहीं होती। यहां तक समझ में आता है, ये बौद्धिक स्तर का विषय तो वहां तक है, जो लोग बुद्धिमान है वो वहां तक तो बात समझते हैं, लेकिन अंतर्मुख कैसे होना ये केवल बुद्धिमानी का विषय नहीं है, ये योग्यता का विषय है। तथारूप योग्यता संप्राप्त होने से अंतर्मुख होने से अंतर्मुखता की समझ आती है। हाँ, फिर तो बुद्धि की उतनी जरूरत नहीं है, उसमें योग्यता की जरूरत है। बात तो ऐसी ही है, सामान्य बुद्धि तो सब में है लेकिन योग्यता का सवाल है। तो ये अंतर्मुख होना कैसे होना, ये 12 अंग का परम रहस्य वहां पड़ा है। एक गुत्थी निकल गई तो उनको अनुमान लगता है कि लगते हैं कि कुछ अनुभव से बात करते हैं, अनुभवी पुरुष दिखते हैं ऐसा अनुमान लगता है। पहले उस अनुमान से इसकी परिस्थिति में क्या फर्क पड़ता है कि विश्वास आता है। विश्वास बैठता है, कहने वाले पर विश्वास बैठता है, विश्वास आता है, तो इस विश्वास पूर्वक किया गया परिचय में एक नई परिस्थिति खड़ी होती है कि वो कहें वैसा हम करें तो कुछ बातें मालूम पड़ेगी। सिर्फ सुनने से, विचार करने से सब बात मालूम नहीं पड़ती।
विश्वास तो खोटे का भी कर सकते,
खोटे का
विश्वास की बात करें तो हम तो विश्वास तो आज तक करते ही हैं, किसी का सच्चे का नहीं किया, खोटे का किया, गुरु का किया, विश्वास तो कहीं खड़ा।
लेकिन लेकिन सुलझन की उलझन कहाँ हुई है, उलझन की सुलझन कहाँ हुई है? नहीं, वो ऐसा विश्वास में हमेशा हमेशा हमारी शंका और भय चालू रहा है, जबकि यहाँ शंका छूट जाती है, वो इतना फर्क पड़ता है। इधर मतलब मार्ग की खोज कभी नहीं किया, अंधश्रद्धा से तो कुदेव को भी माना और सुदेव को भी माना, इससे कोई फर्क नहीं पड़ा। चाहे मान्यता सुदेव की हो या कुदेव की हो, अंधश्रद्धा से माना उससे कोई फर्क नहीं पड़ता।
कुतूहल लेकर समुद्र में गया, कुतूहल लेकर समुद्र में गया, कुतूहल बस दर्शन को बांध करके वापस आया।
इससे ज्यादा समोसरण में भगवान को भगवान माना, ओक संज्ञा से सर्वज्ञ को सर्वज्ञ माना, तीर्थंकर को तीर्थंकर माना, उसकी पूजा कल्प वृक्ष के फूल से और मणिरत्न के दीपक से किया, लेकिन मिथ्यात्व में कहीं कुछ फर्क नहीं पड़ा।
द्रव्यलिंगी की अवस्था में तो ये सारी चीज बनती है,
बनती है,
तो उससे बड़ा विश्वास और उससे बड़ा स्वाध्याय या चिंतन और कौन क्या करे,
होता है।
गलती कहाँ रहती है?
इससे बड़ा भी होता है, इससे भी बड़ा होता है, जाति भेद है उसमें, विस्तार का भेद नहीं है उसमें, इतना विस्तार की जरूरत नहीं, आवश्यकता नहीं, लेकिन गहराई की अवश्य आवश्यकता है। ज्ञान दो तरह का होता है, एक विस्तार वाला होता है, एक गहराई वाला होता है, दो प्रकार का ज्ञान होता है। तो विषय की गहराई में यह जाने का है, विस्तार में मत जाओ, कोई जरूरत नहीं है उसके, इसकी कोई कीमत भी नहीं है, क्योंकि ये तो 11 अंग 9 पूर्व का बाहिक समुख सूक्ष्म अनंत बार हुआ है, अभी तो इसका लाखवा भाग किसी के पास नहीं है, तो इसके तो कोई कीमत नहीं है। कीमत है इस विषय की गहराई की, और वो गहराई अनुभव में आती है, और कहीं कहीं जगह वो गहराई नहीं आती है।
देखे तो उपादान की योग्यता ही सिद्ध होती है तब सारी बातें लागू पड़ती है, तो उपादान सत्यो नहीं, जब तक उपादान की योग्यता में
बात तो है, बात तो घूम फिर
तो बनता ही नहीं है,
घूम फिर के बात तो योग्यता योग्यता पर ही आएगी कि योग्यता वाला की पहुंच है, क्षोभ वाले की पहुंच नहीं है। वो तो मैंसर ने क्या है लिखा है कि योग्यता वाला की पहुंच है, सूक्ष्म वाले की पहुंच नहीं है। योग्यता कहो, पात्रता कहो, योग्यता का अधरवर्ड क्या है? पात्रता है, दूसरा शब्द पात्रता है। पात्रता माने क्या? कि जिसका दर्शन मोह का अनुभाग कम हुआ हो, ओछा घट गया हो, जिसके ज्ञान में निर्मलता आई हो, और जिसके चारित्र मोह के परिणाम में जो कषाय है उसका रस ठंडा हो गया हो। श्रद्धा ज्ञान चारित्र तीनों गुणों के परिणाम में कौन सा प्रकार का फेरफार होने से पात्रता कही जाती है? पात्रता किसको कहें? कि जो श्रद्धा ज्ञान चारित्र तीन प्रधान गुण मोक्ष मार्ग में प्रवृत्ति करता है, सम्यक दर्शन ज्ञान चारित्राणी मोक्ष मार्ग, वही तीन गुण मिथ्यात्व अवस्था में किस प्रकार के फेरफार में आता है तो पात्रता या योग्यता कही जाती है, कि जिस योग्यता आगे बढ़कर के मोक्ष मार्ग को संप्राप्त होती है।
ये सब बातें भी सिर्फ सूचक है, ये सब बातें भी उसकी सूचक है।
किसकी सूचक है?
पात्रता पात्रता तो नहीं है वो,
नहीं पात्रता है उसको ही पात्रता बोलते हैं। नहीं मंद कषाय नहीं,
ये भी उसकी सूचक है
कषाय,
पात्रता तो उपादान में आएंगी, ये जितनी बातें तो सूचक रूप में बाहर पड़ जाती है।
मंद कषाय की बात नहीं चलती है, कषाय रस की मंदता की बात चलती है। मंद कषाय अलग फैक्टर है, कषाय रस की मंदता अलग फैक्टर है। पात्रता में अपात्र जीव को कषाय मंद कषाय होता है, लेकिन कषाय रस की मंदता पात्र जीव को होती है, दो बात अलग अलग है। ज्ञान का क्षोभ सम अपात्र जीव को होता है, लेकिन ज्ञान की निर्मलता पात्रतावान को होती है। और दर्शन मोह का अनुभाग तो पात्रता बिना किसी को होता ही नहीं, चाहे कुछ भी करे। दर्शन मोह का अनुभाग किसको टूटेगा, जो पात्रता है उसको है?
उस भूमिका में काम होगा,
भूमिका कहो कि पात्र का पात्रता कहो, एक ही बात है।
भूमिका में ये कार्य होता है, लेकिन उस भूमिका में जो नहीं है उसके कार्य नहीं होता है, सिर्फ इसके सूचक है। तो फिर अंदर तो चीज, फिर यानी तो बाहर की सूचक हुई, अंदर की चीज तो फिर भी नहीं आई।
तो हो गए वो बाहर की चीज है, लेकिन कषाय रस मंद हो गए वो अंदर की चीज है। क्यों? कि कषाय रस है वो कषाय स्वभाव है, वो कषाय का अंतरंग है। और तीव्र मंदता कषाय की होती है, कषाय का बहिरंग है। तो ये अंदर की चीज होती है, उसको पात्रता कहते हैं, उसको भूमिका कहते हैं, और वही उसमें यथार्थता के, उसको यथार्थता भी कहते हैं। और वही यथार्थता विकसित होकर के सम्यक्त्व को प्राप्त करती है।
जैसे सातवें नरक के नारकी को इन सब चीजों को खोजने जाए या समझने जाए तो समझ में नहीं आएगी। सातवें नरक के नारकी को जब सम्यक दर्शन होता है, इन बातों से देखने जाए तो वहां तो नहीं मिलेगी।
देखिए, सातवें नारकी के नारकी को सम्यक दर्शन अधिगमज नहीं होता, नैसर्गिक होता है। पहले तो एक बात वो है कि उसको अधिगमज सम्यक तो नहीं होता, निसर्गज होता है। निसर्ग का मतलब क्या हुआ कि पूर्व में उसने ये संस्कार झेले हैं। किसके? अपने आत्म स्वभाव के संस्कार को ग्रहण करके वो नारकी में आया है। पाप बहुत किया, लेकिन दोनों दो काम हो गया, एक संस्कार झेलने का भी हुआ और पाप होने का भी हुआ। पाप का फल लोगों को दिखता है, संस्कार झेला है वो बात गुप्त रहती है। तो किसी भी सातवीं नारकी में तो निसर्गज के बिना सम्यक दर्शन तो हो ही सकता नहीं। तो वो संस्कार कहाँ झेला है, कैसे झेला है, बिना पात्रता संस्कार झेलने में नहीं आता। तो आगे अगले भाव में उसने पात्रता प्रकट करके संस्कार झेल लिया है। वो पात्रता योग्यता के रूप में सातवीं नारकी में भी चालू रही है, वो योग्यता बाहर आती है, अपने स्वकाल में बाहर आती है। तो अंदर में जो वेदना का तीव्र द्वेष चलता है, नारकी में परिणाम कौन सा है? द्वेष का परिणाम बहुत चलता है, वेदना, तीव्र वेदना है। वो तीव्र वेदना को जानने वाला ज्ञान भी वहां है। ज्ञान और वेदना के परिणाम जो सकषाय परिणाम है, वो दोनों का भेद ज्ञान वहां कर सकता है, संस्कार वश कर सकता है। और वो भेद ज्ञान के फल में उनको स्वानुभव प्रकट होता है। किसी भी जीव को स्वानुभव माने आत्मज्ञान प्रकट होता है, वो भेद ज्ञान के प्रोसेस के बिना नहीं होता। एक भी जीव ऐसा नहीं होता कि जिसको भेद ज्ञान का प्रोसेस नहीं हो और स्वानुभव प्रकट हो, ऐसा कभी नहीं बनता। इसलिए सारा समय सार में स्वानुभूति कराने के लिए सभी अधिकार में भेद ज्ञान की चर्चा चली है, वेद ज्ञान का ही प्रकरण चलाया है, फिर संवर के बहाने भी वेद ज्ञान और बंध तत्व के बहाने भी वेद ज्ञान लिखा, और पुण्य पाप के अधिकार में भी उस बहाने भी वेद ज्ञान को लिखा, कर्ता कर्म अधिकार में भी वेद ज्ञान लिखा, अजीव अधिकार में भी वेद ज्ञान लिखा, जीव अधिकार में भी वेद ज्ञान लिखा, मोक्ष के अधिकार में भी वेद ज्ञान की चर्चा की। क्यों? कि स्वानुभव कराने का वो ग्रंथ है, वेद ज्ञान के सिवा तो किसी को अनुभव होता नहीं, चाहे नारकी में हो, चाहे देह में हो, चाहे तिरियंच में हो, चाहे मनुष्य में हो, संगनी प्राणी को वेद ज्ञान और अनुभव हो सकता है, असंगनी को नहीं होता है, तिरियंचों को नहीं होता है जो असंगनी है, बाकी चारों गति में सम्यक दर्शन होता है वेद ज्ञान के कारण से। हाँ ठीक है, नहीं होता ही है, होता है ना, कईयों को होता है,
अभी कर लेता है,
ठीक है, वो तो
समय की क्रिया से हम जब जोड़ना चाहते तो नहीं ना जुड़ा, सवाल यह है कि पहले का जात अपने काल में कार्य हुआ ये तो अपनी सही है, लेकिन उस समय की क्रिया से किसी से भी जोड़ना चाहे तो कहाँ जुड़ता है, सवाल तो वही आता है कि हमारा रह रहे के जो पात्रता पर जोड़ जाता है तो प्रश्न ये आता है कि पहले की है तो अभी वर्तमान में कहाँ जुड़ेंगे, और वर्तमान में है हमारी दृष्टि स्वभाव से खिसक के है, तो सवाल तो पात्रता तो एक जिसके वेद ज्ञान पूर्व के स्वभाव की महिमा आई यही एकमात्र पात्रता है, दूसरी पात्रता नहीं, तो बाकी के तो पर्यायगत बातें हैं जिसका
पात्रता वर्ष वेद ज्ञान चालू होता है, बिना पात्रता तो वेद ज्ञान चालू नहीं होगा, वो वेद ज्ञान में स्वभाव का खोज होगी, स्वभाव का भाव भाषण होगा, भाव भाषण होने के बाद अनुभव होगा, तो प्रोसेस तो कहीं भी जाओ एक सा ही है, कहीं भी है, ये तो साइंटिफिक पोजीशन है, स्वानुभव है वो तो साइंटिफिक पोजीशन है, इसका जो साइंस है वो कहीं बदलता नहीं, एक भी जगह वो साइंस तो नहीं बदलता
है, विधि है वही रहेगी,
वेद ज्ञान मात्र एक विधि है, दूसरी कोई विधि नहीं है,
अपनी आत्मा की महिमा, वेद ज्ञान का तो सारांश ले रहे हैं, तो अपनी आत्मा का आश्रय, अपनी आत्मा की महिमा, वही एक पात्रता का लक्षण है, बाकी के तो भारी सोचा
होता, तो वेद ज्ञान से पहचान आएगी, पहचान से महिमा आएगी, वेद ज्ञान से भाव भाषण आएगा, भाव भाषण से महिमा आएगी, महिमा से महिमा में डूब जाएंगे तो अनुभव हो जाएगा, सम्यक दर्शन और कुछ नहीं है, आत्मस्वरूप की महिमा की एक पर्याय है, एक ऐसे स्टेज की महिमा आती है कि जिसमें महिमा करने वाली पर्याय और महिमा का विषय के बीच में विकल्प का पर्दा नहीं रहता, तब सम्यक दर्शन होता है, स्वानुभव होता है, वो पर्दा हट जाता है, ऐसी चरम सीमा की महिमा उत्पन्न होती है, तो सम्यक दर्शन वो और कुछ नहीं है सिवाय आत्मस्वरूप की महिमा ही है, और कुछ नहीं है, आत्मरुचि सम्यक भला है कहा के नहीं कहा, आत्मरुचि को सम्यक तो कहा है, अब तो क्या कहते हैं यहाँ तो कि अनुमान प्रवर्ते एवो पण जगतवासी जीवोनी योग्यता नहीं होवाथी ते ज्ञानी के वितराग ने ओळखी शकता नथी, केम के ते प्रकारनी योग्यता नथी, ज्ञानमां ते प्रकारनी निर्मळता होय तो ओळखी शके, नहीं तो ओळखी शके नहीं, केम के जेने ओळखवा छे ते आत्माओ निर्मळ छे, ज्ञानी पण निर्मळ छे अने वितराग पण निर्मळ छे, निर्मळ ने विषय करवा माटे पण ज्ञान मां निर्मळता जोईए, ए निर्मळता ने योग्यता कहे छे, ए निर्मळता ने पात्रता कहे छे, शुं अने ए नहीं होवाथी ए ओळखी शकता,
निर्मळ स्वभाव का आश्रय निर्मळता का पात्रता,
स्वभाव की महिमा तो पहचान बिना आएगी नहीं,
उसके कार्य में बनता तभी नहीं तो निर्मलता नहीं आती।
पहचान बिना
पहचान उसके स्वभाव की दृष्टि के बिना भले अनुभव नहीं आया लेकिन निर्मलता नहीं आती।
निर्मलता के बहुत स्टेज है। आप जो कह रहे हैं वो निर्मलता के बाद एकदम ऊपर के स्टेज की है जहाँ स्वभाव का आश्रय होता है। इसके पहले कई प्रकार की निर्मलता मुमुक्षु की भूमिका में आती है, उनके बहुत से स्टेज है। उस स्टेज का हम लोगों को अभ्यास नहीं है, पता नहीं है, इसलिए हम जानते नहीं है कि वो क्या क्या चीज़ें किस किस प्रकार का प्रोसेस होता है। जैसे कि यहाँ बात चली ज्ञानी को और वितराग को पहचान करने की, तो उसमें भी निर्मलता चाहिए तथा प्रकार के, उस स्टेज की निर्मलता चाहिए। क्योंकि ज्ञानी और वितराग है जिसमें आत्मा प्रकट हुआ है, जिसमें आत्मा प्रकट है उसको हम नहीं जानते, उतनी भी निर्मलता नहीं, तो अंतर में जो स्वभाव अप्रकट शक्ति सामर्थ्य रूपे उसको जानने की निर्मलता आएगी कहाँ से? सवाल ही पैदा नहीं होता है। जो प्रकट दिया को पहचानता नहीं, वो चकमक की अग्नि में दिया जलेगा वो बात कहाँ से पहचानेगा? सवाल ही पैदा नहीं होता। इसलिए पहले पहचान ज्ञानी की होती है, बाद में पहचान स्वभाव की होती है, बाद में आश्रय स्वभाव का होता है। ऐसे उसमें स्टेज पड़ते हैं और तीनों में इस भूमिका की निर्मलता चाहिए। ज्ञानी को पहचानने के लिए भी निर्मलता चाहिए। जैसे हमको गुरुदेव मिले थे, हम उसको ज्ञानी कहते थे, मानते थे, आज भी कहते हैं और मानते हैं, इसलिए हमें पहचाने वो बात में कोई दम नहीं है।
ये बात में तो ग्रह खंडन आ जाता है कि ज्ञानी को हम पहचान भी सकते हैं। जब गुरुदेव ने कहा तुम निमित्त भी खोज नहीं सकते, उपादान में कार्य हो तो निमित्त में रहेगा, उपादान में कार्य नहीं हो तो निमित्त खोज नहीं सकता, और निमित्त के खोजने का भाव मिथ्या भाव है। इन शब्दों में खास इसीलिए मेरा ये बार बार विकल्प है कि निमित्त को खोजने का भाव मिथ्या भाव है।
खोजने का यहाँ सवाल नहीं है,
इसलिए कहते हैं कि जब तक उपादान में कार्य नहीं हो तो सामने निमित्त
कार्य मैंने क्या
निमित्त बनता ही नहीं।
सामने ज्ञानी है, हमारे सामने गुरुदेव थे,
तो कहाँ बने हमारे निमित्त?
हमारे निमित्त नहीं बने ने? क्यों नहीं बने?
क्योंकि हमारे में कार्य नहीं हुआ।
कौन सा कार्य नहीं हुआ? आप शास्त्र नहीं पढ़ते थे, आप शास्त्रों को नहीं जानते हैं, शास्त्रों को नहीं समझते हैं, गुरुदेव को प्रवचन के नहीं समझते हैं, क्या नहीं समझते हैं आप? कौन सा कार्य नहीं है आपने में बताइए? हम गुरुदेव के प्रवचन को समझते हैं, शास्त्र के अर्थघटन को समझते हैं, शब्दार्थ को समझते हैं, भावार्थ को समझते हैं, नयार्थ को समझते हैं, ये सब प्रकार की बुद्धि तो बहुत लड़ाते हैं हम लोग, बड़े बड़े विद्वान हो जाते हैं हम लोग। कौन सा कार्य हमारे उपादान में बाकी है? ये कार्य निर्मलता है जो नहीं आई है, यही कहने का हमारा मतलब है कि उपादान में ये निर्मलता नहीं आई है। बुद्धि तो लंबी चौड़ी बहुत हो गई लेकिन निर्मलता नहीं आई है पहचानने की। ये निर्मलता इस स्टेज की आएगी तो पहचानेंगे, बाकी बुद्धि तो बहुत होती है, इसका कोई मतलब नहीं है, वो बेकार ही बेकार समझो। आती नहीं उसी को इस भूमिका की पात्रता कहते हैं, निर्मलता कहते हैं। और उसमें क्या होता है कि दर्शन मुख का अनुभाग घट गया है, ज्ञान में निर्मलता है और कषाय रस भी शिथिल हो गया है, तीनों गुण में फर्क पड़ता है, तब एक साथ काम होता है। उसी को उपादान की योग्यता कहते हैं। एक शब्द में गुण भेद से तीन गुण भेद की बात है और आत्मा के विषय में उसको उपादान की योग्यता कहते हैं। इस तरह से काम स्टेज वाइज आगे बढ़ता है, व्यवस्थित रूप से आगे बढ़ता है। जैसे 14 गुण स्थान व्यवस्थित है, चतुर्थ गुण स्थान से मोक्ष मार्ग व्यवस्थित है, वैसे मोक्ष मार्ग का अप्रोच भी उतना ही व्यवस्थित है, सिस्टमेटिक है, एकदम साइंटिफिक है। ऐसा नहीं है कि कोई कैसे भी मनमानी करे, मनमाने शास्त्र पढ़े, मनमानी क्रिया करें, मनमानी पूजा भक्ति करें और उसको सम्यक हो जाए, मोक्ष मार्ग मिले, ऐसा नहीं बनता। उसका भी एक सिस्टम है।
इस व्यवस्था को स्वीकार करने का नाम ही पात्रता है।
ठीक है,
स्वीकार करने का नाम ही पात्रता है।
वो बात ठीक है।
हम इस व्यवस्था को स्वीकार नहीं करते हैं।
वो बात ठीक है।
इस व्यवस्था को जिसने स्वीकार किया उसने वस्तु स्वरूप को जाना, वही पात्रता खड़ी होती
है। तो यहाँ वो बात चलती है कि सामान्य जगतवासी जीवों ने घणू करीने योग्यता नहीं होवाथी, संस्कार एटले योग्यता नहीं होवाथी नानी के मित्राग्ने ओळखी शकता नथी। कोईक जीव हवे योग्यता केवी रीते प्राप्त करीने ओळखे छे एनी वात करे छे कि धर्मना क्षेत्रमां समूह तो घणो आवे छे, सैकड़ो हजारों मणसों आए थे, एमांथी कोईक जीव वर्तमान काल ने अपेक्षाएं लीधा से, बाकी सतयुग में चौथा काल में घना जीवों ने प्राप्त थती थी, पण ए वक्त एथी मोटो समूह आवतो हतो। अत्यारे समूह ओछो छे, एमां कोईक जीव प्राप्त करे छे, एमां बहु मोटो समूह धर्मना क्षेत्र में आवतो हतो, पण एमां ते संख्या तो बहु ओछी हती प्रमाणमां। तो कोईक जीव सत्समागमना योग थी, एक तो एने नानी पुरुष नो समागम होवो रहवो घटे छे। जो ज्ञानी पुरुष नो समागम न होय तो अनेक वातो एवी छे के जे शास्त्र ज्ञान मा पण भूल करे छे अथवा शास्त्र नो अर्थ विपरीत करे छे अथवा पोतानी कल्पना प्रमाणे करे छे। प्रत्यक्ष ज्ञानीना युगमां घणी वातो समझवा मळे छे, જેમ કે અત્યારે સંપ્રદાયમાં વિદ્વાનો તો ઘણા હોય છે, પણ ગુરુદેવથી જે વિદ્વાનો તૈયાર થયા અને બીજા વિદ્વાનો છે સંપ્રદાયમાં, એમાં મોટો અંતર કેમ દેખાય છે? કે કેટલીક વાતો જ એ લોકોના સમજવામાં આવતી નથી। અંતર ચારિત્ર શું, બાહ્ય ચારિત્ર શું, અંતર બાહ્ય ચારિત્રની નિશ્ચય વ્યવહારની મૈત્રી શું, એ બધી અનેક વાતો જે ગુરુદેવે ખોલી એ વાત આજે સંપ્રદાયના વિદ્વાનોને કાંઈ ખબર નથી। અરે સંપ્રદાયના સાધુઓને ખબર નથી, વિદ્વાનોને ક્યાં, એ લોકોને ખબર નથી બાહ્ય ચારિત્ર શું, અંતર ચારિત્ર શું, અંતર બાહ્ય ચારિત્રની સંધિ શું, કાંઈ ખબર નથી। તો એક તો જાણે સત્સમાગમનો યોગ એ યોગ્યતા માટે આવશ્યક છે। સત્સમાગમના યોગથી સહજ શુભ કર્મના ઉદયથી એનો હોનહાર પણ કાંઈક ઠીક હોય ત્યારે સવળો ચાલે, નહીતર સત્સમાગમમાં પણ સવળો ચાલે
નહીં। ભૂમિકા કે વિના કામ નહીં હોતા, લેકિન ઇસ ભૂમિકા સે કામ હોતા યે અલગ કરકે ઉઠતે।
એસા હૈ કોઈ ભી ભૂમિકા મેં આગે બઢને સે નીચે કી ભૂમિકા છોડની પડતી હૈ। સીડી હૈ, ઉપર જાને કી સીડી હૈ, એક સીડી પર પૈર રખતે હૈ ફિર ઉઠાના પડતા હૈ। ઉઠાને વાલે કો એસા ક્વેશ્ચન નહીં કિયા જાતા કે ફિર રખા ક્યો, જબ તુમકો પૈર ઉઠા લેને કા થા તો ફિર ક્યો રખા, એ ક્વેશ્ચન અસ્થાને હૈ। રખે વિના ઉઠાને કા સવાલ પેદા નહીં હોતા, રખના ભી પડતા હૈ और उठाना भी पड़ता है, दोनों बात अपने अपने स्थान में यथार्थ है। तो कहते हैं तथारूप शुभ सहज कर्मना उदय थी, तथारूप कहीं संस्कार पामी ने इतने ते प्रकार की योग्यता पामी ने उपादान में, ए योग्यता में त्रणे गुण में फेरफार था त्यारे योग्यता है कहवा, उपादान की योग्यता गणी शकाय, એવી યોગ્યતા પામીને જ્ઞાની કે વિતરાગને યથાશક્તિ ઓળખી શકે છે। યથાશક્તિ એટલે જેટલી જેની શક્તિ યોગ્યતાની થઈ એટલો ઓળખી શકે, અહીંયા શું છે કે જેને જેટલું સમાધાન થયું એટલો વિશ્વાસ આવ્યો, અહીંયા ઓળખ્યો એટલે હજી વિશ્વાસ આવવાની વાત છે. પછી આગળ આગળ તો પછી સાચી ખરી ઓળખાણની વાત તો પછી લેશે શું, પણ અહીં તો એને વિશ્વાસ આવતો જાય છે. જેમ જેમ એની ગુથિયા સુલસતી જાય છે તેમ તેમ એને વિશ્વાસ આવે છે, વિશ્વાસ કરવા યોગ્ય લાગે છે. હોઈ શકે કે જ્ઞાની છે એટલો એને વિશ્વાસ આવે છે, અને એ વિશ્વાસપૂર્વક આગળનું કદમ ઉઠાવે છે. એ કદમ શું ઉઠાવે છે ત્યારે ખરી ઓળખાણ થાય છે એ હવે કહેશે. યથાશક્તિ ઓળખી શકે છે તથાપી ખરેખરું ઓળખાણ તો, એટલે ખરી ઓળખાણ તો દ્રઢ મુમુક્ષુતા પ્રગટ થયે. દ્રઢ મુમુક્ષુતા કોને કહેવું? મોક્ષની દ્રઢ ઈચ્છા, દ્રઢ મોક્ષેચ્છા અથવા પૂર્ણતાનું લક્ષ. જ્યાં સુધી કોઈ પણ મુમુક્ષુને પૂર્ણતાનું લક્ષ ન થાય ત્યાં સુધી એને જ્ઞાનીને ઓળખવા એવી યોગ્યતા નથી આવતી. અહીંયા તો પરિણમનનો જ વિષય ચાલે છે. મુમુક્ષુતામાં તો પરિણમનનો જ વિષય છે, પ્રવૃત્તિનો વિષય મુમુક્ષુતાની ભૂમિકામાં છે. જ્ઞાનીની ભૂમિકામાં હજી નથી અવિરત ગુણસ્થાનમાં, તો મુમુક્ષુને તો ક્યાં પ્રવૃત્તિનો વિષય લેવો? જ્ઞાનીને પ્રવૃત્તિનો સવાલ નથી પેદા થતો. એક નૌકાર મંત્ર બોલવા જેટલી પણ પ્રવૃત્તિ ન હોય ને જ્ઞાની હોય એનું શું કરો? જ્ઞાનીની ક્ષાયિક સમ્યક દ્રષ્ટિ હોય. એટલે જે મુમુક્ષુ દ્રઢ મુમુક્ષુતા છે એ કોઈ રોજ શાસ્ત્ર વાંચે છે માટે દ્રઢ મુમુક્ષુ છે, રોજ પૂજા ભક્તિ કરે છે માટે દ્રઢ મુમુક્ષુ છે એવું કઈ નથી. અંદરમાં મોક્ષ માત્ર મોક્ષને લીયે મોક્ષના માટે પ્રયાસ કરનાર હોવો જોઈએ, છૂટવાનો કામી હોવો જોઈએ. મોક્ષ કામેણ 18મી ગાથામાં શબ્દ લીધો કુંદ કુંદ આચાર્ય દેવે. વેદ જ્ઞાન કોણ કરી શકે? ગાથા ભેદ જ્ઞાનની છે કે અનુભવમાં આવતા અનેક પ્રકારના ભેદભાવોમાં અનુભૂતિ છે તે જ હું છું એવા આત્મજ્ઞાનથી ઉત્પન્ન થતું જે શ્રદ્ધા, એ વેદ જ્ઞાનની પ્રવીણતાથી ઉત્પન્ન થતું આત્મજ્ઞાન લીધું છે. પણ વેદ જ્ઞાનની પ્રવીણતા કોને? કે મોક્ષ કામેણ, એ મોક્ષની કામના વાળો છે. અહીંયા પણ દ્રઢ મુમુક્ષુતા લીધી. જો અભિપ્રાયમાં એક જ વાત આવે છે, કુંદકુંદ આચાર્ય હોય કે ગુરુદેવ હોય કે શ્રીમદજી હોય, દ્રઢ મુમુક્ષુતા કહો, પૂર્ણતાનું લક્ષ કહો, મોક્ષ કામેણ કહો. મોક્ષ કામેણ શબ્દ ત્યાં શું કરવા નાખ્યો? કે કોઈ પણ જીવને પોતાનું ધ્યેય નક્કી થયા વિના એ જીવ ધર્મના ક્ષેત્રમાં જે કાંઈ પ્રવૃત્તિ કરે છે અંધારામાં કૂદકા મારે છે, બીજું કાંઈ નથી. લક્ષ વગરનું બાણ. હા, એટલે દ્રઢ મુમુક્ષુતા કોને પ્રગટ થાય? જેને દ્રઢ મોક્ષેચ્છા હોય એને જ મુમુક્ષુતા પ્રગટ થાય. જેને પૂર્ણતાનું લક્ષ હોય, મોક્ષની કામના હોય, મોક્ષનું ધ્યેય હોય, મોક્ષનું લક્ષ હોય એને દ્રઢ મુમુક્ષુતા આવે. ત્યાં સુધી દ્રઢ મુમુક્ષુતા ન આવે, કેમ કે દ્રઢતામાં ફોર્સ હોવો જોઈએ. એ ફોર્સ ક્યાંથી આવશે? આવું કહો કે પ્રગટ થયું એમાં શું ફરક છે? દ્રઢ મુમુક્ષુતા આવે એમ કહો કે પ્રગટ થયે? નહીં નહીં નહીં, નોટ એટ ઓલ. ત્યાં તો જ્ઞાની કી પહેચાન કરને કી બાત ચાલ રહી હૈ. કભી સ્વભાવ કી પહેચાન તો બાદ મેં હોગે, અનુભવ તો ઇસકે બાદ મેં હોને વાલા હૈ. અબ તો પ્રકરણ ચલતા હૈ જ્ઞાની કે પહેચાન કા. તો જ્ઞાનીની પહેચાન પણ દ્રઢ મુમુક્ષુતા મોક્ષનો લક્ષ થયા વગર હોઈ શકે નહીં. એક મોક્ષને માટે માત્ર મોક્ષ અભિલાષ, એ સિવાય જ્ઞાનીની ઓળખાણ ન થઈ શકે. અને અત્યાર સુધી નથી થઈ એનું કારણ એ છે કે આ જીવે નિર્ધાર કર્યો નથી કે પરિપૂર્ણ શુદ્ધ થઈ જવું છે. એક અંશે કસાયનો એક કણ, મલિનતાનો એક કણ મારે ન જોઈએ, કલંક છે મારા માથે એવું જ્યાં સુધી અંદરમાં દ્રઢતાથી નિર્ધાર ન થાય ત્યાં સુધી ફોર્સ આવે નહીં, દ્રઢતા આવે નહીં, ત્યાં સુધી તથારૂપ નિર્મળતા આવે નહીં, જ્ઞાની ઓળખાય નહીં. આ એનું સ્ટેજ છે ઓળખવાનું. ગુરુદેવ તો કહે છે કે એને શરૂઆત જ નથી થઈ, મુમુક્ષુતાની શરૂઆત નથી થઈ. પૂર્ણતાના લક્ષ વિના કલ્પના છે, બધી જ કલ્પના છે. મુમુક્ષુતા સંબંધીની કલ્પના છે, મુમુક્ષુતાની શરૂઆત થઈ નથી. એ સિદ્ધાંત લીધો છે અને એ ત્રણેય કાળે અફર સિદ્ધાંત છે. એટલે ત્યાં 18મી ગાથામાં મુખ કામેણ શબ્દ વાપર્યો છે. એ વાત વચ્ચે લાવવાનું કારણ શું? અધિકાર તો ભેદ જ્ઞાનનો અને અનુભવનો ચાલે છે ગાથામાં. મુખ કામેણ વચ્ચે શું કરવા નાખ્યા? એક એક શબ્દની પાછળ રહસ્ય છે, અથવા એક એક શબ્દની પાછળ અનુભવ ઊભો છે. લખનારનો અનુભવ બોલે છે. બધા જ જ્ઞાનીઓ એ વાત કરી છે. ભલે ભિન્ન ભિન્ન કાળમાં એ જ્ઞાનીઓ થયા છે, 2000 વર્ષ પહેલા થયા હોય કે 100 વર્ષ પહેલા થયા હોય કે વર્તમાનમાં હોય. દ્રઢ મુમુક્ષુતા પ્રગટે તથારૂપ સત્સમાગમ પ્રાપ્તિ પ્રાપ્ત થયેલ ઉપદેશને અવધારણ કરે. આ દ્રઢ મુમુક્ષુતા પછી એક આગળ પરિણમનની અંદર જે પરિસ્થિતિ ઊભી થાય છે એ સત્સમાગમના યોગથી પ્રાપ્ત થયેલ ઉપદેશને અવધારણ કરે. એટલે ઉપદેશમાં જે જે વાત પોતાને લાગુ પડે છે એના અમલીકરણમાં આવે છે, એનું નામ અવધારણ છે. અંગીકાર કરવો ઉપદેશને, ધારણામાં લેવો એમાં એ વાત નથી, યાદદાસ્તમાં લેવો એ વાત નથી. અવધારણ કરે એટલે અંગીકાર કરે, અંગીકાર કરે એટલે અમલીકરણના સ્ટેજમાં આવે છે. એટલે અમલ કરવાનો, એક્ઝિક્યુશનનો પ્રયાસ ચાલે છે. એ પ્રયાસમાં બધું નિર્મળતા આવે છે. સાંભળે છે બધા, સાંભળતા જ ચોંટ લાગવી, સુનતે હી ચોંટ લગના હાથે, ઓર પ્રયાસ ચાલુ કર દેના. પીછે કરુંગા વો બાત નહીં, વર્તમાન મેં જો પ્રયાસ ચાલુ કરતા હૈ, વો પાત્રતા કા લક્ષણ હૈ, વો વર્તમાન પાત્રતા કા લક્ષણ હૈ. તો એ પ્રયાસ જે ચાલુ થાય છે એમાં ઓર નિર્મળતા આવે છે. અને અંતરાત્મ વૃત્તિ પરિણમે, અંતર આત્મવૃત્તિ પરિણમનમાં અંદર જવાની એક સ્ફૂર્ણા આવ્યા કરે. અંતર્મુખ થવું છે, અંતર્મુખ થવું છે. બહારમાં પરિણામ જાય છે, હું બંધાવું છું, એ પ્રકારની એક વૃત્તિનું પરિણમન ઊભું થાય છે. જ્ઞાની કો પહેચાનને કા તો સ્ટેજ ઉસકા ચલતા હૈ, તો પરિણમન કૈસે હો જાયેગા? વૈસે કહાં સે પરિણમન હો જાયેગા? કિસ ભૂમિકા કી બાત ચલતી હૈ? યહાં તો મુમુક્ષુ કી બાત ચલ રહી હૈ. જ્ઞાની ભી જ્ઞાની કો પહેચાનતા હૈ, ઓર મુમુક્ષુ કા નેત્ર ભી જ્ઞાની કો પહેચાન લેતા હૈ. વો ઉત્તમ કોટિ કા મુમુક્ષુ, મંદ દશામાન મુમુક્ષુ ઓર મધ્યમ કોટિ કે મુમુક્ષુ જ્ઞાની કો શાયદ નહીં પહેચાન લેંગે, લેકિન ઉત્તમ કોટિ કે મુમુક્ષુ હૈ વો જ્ઞાની કો પહેચાનતે હૈ. ઓર જ્ઞાની જ્ઞાની કો પહેચાનતે હૈ. જો મુમુક્ષુ જ્ઞાની કો પહેચાનતે હૈ, વો જ્ઞાની બન જાતે હૈ. એસા એક સિદ્ધાંત હૈ, ત્રિકાલ અફર સિદ્ધાંત હૈ, કે જિસને એક દફે જ્ઞાની કો પહેચાના વો જ્ઞાની બન જાયેગા મુમુક્ષુ, લેકિન ઉસકી યોગ્યતા અચ્છી હોતી હૈ તબ. તો એ યોગ્યતા કૈસી અચ્છી હોતી હૈ ઇસકા વિષય ચલતા હૈ. તો અંતરાત્મિક પરિવર્તિ પરિણામ કા એક દૂસરા પ્રતિપક્ષ લે તો વો બાત ખુલ સકતી હૈ. બહિરાત્મ વૃત્તિ કા અભાવ હોને છે, તો બહિરાત્મ વૃત્તિ માં કોણ છે? કે બાહ્ય વૃત્તિ સે, બાહ્ય દ્રષ્ટિ સે જીવ બાહ્ય ક્ષયોપશમ કા, બાહ્ય જ્ઞાન કા મૂલ્યાંકન કરતે ઓર બાહ્ય ત્યાગ કા મૂલ્યાંકન કરતા હૈ. ધર્મ કે ક્ષેત્ર મેં વહાં ભૂલ ખાતા હૈ, वो दृष्टि बाह्य दृष्टि छूट जानी चाहिए और ज्ञानी की अंतर्वृत्ति को पहचानने की उसकी तीव्र जिज्ञासा होनी चाहिए, तब अंतरात्म वृत्ति बोली जाती है। थोड़ा विशेष इस बात को थोड़ा खोलेंगे, वो बात थोड़ा 254 पत्र से भी खोलने लायक है, तो थोड़ा विशेष टाइम लग सकता है, समय लगता है, वो तो कल इस विषय को स्वाध्याय में नहीं है, अब थोड़ा ज़्यादा टाइम हो गया है।
वचन मत आग्रह